جنہ وصورت میں بھائن تھائی سے پھر اپنے درشن کری سکے وصورت میں مانوا ماتے بار بھٹکتی ورکتیوں نے پوتانا ماں گھرما پھر کری سکے جن گھر سنبھائی ہوئے تو بار بھٹکیا نہیں بند کری باہر بھٹکتا ہے تو گھر میں سنبھائی વૃત્તિઓ જો બહાર ભટકતી હશે તો આત્માનું ઘર પોતાનું ઘર એ સંભાળી શકાશે. ભટકતી વૃત્તિઓ હંમેશા દુઃખી અને અશાંત રહ્યા કરે. જ્યારે એ થાકીને હારીને પોતાના ઘરમાં પાછી આવીને બેસે ત્યારે એને હાશ મળે. હાશ મળવાની માત્ર એક જ જગ્યા હોય છે અને તે પોતાનું ઘર. એમ સ્વસ્વરૂપના ઘરમાં જે આવીને બેઠો એ ક્યારેય પણ અશાંત દુઃખી નહીં હોય. આત્મા એ પોતાનું ઘર, આત્મા એ પોતાનું નિજ સ્વરૂપ. જેને ઘર જોડ્યું તેને સ્વરૂપ જોડ્યું, અને એ સ્વરૂપમાં જે નિરંતર રહે એને જ મૂળક રૂપ તેજ પ્રાપ્ત થાય. જે તેજસ્વીતા આત્મા, આત્મા સ્વયં પ્રકાશ છે. અન્ય સૌને પ્રકાશ આપનારો આત્મા, ઇન્દ્રિયો એની એના પ્રકાશને ઝીલનારું છે. આત્મપ્રકાશ જીવ ઇન્દ્રિય પ્રકાશી રહી છે. આત્મા એ જ સર્વનું મૂળ સ્વરૂપ. જ્યાં આત્મચેતના નથી ત્યાં કશું જ નથી. અહીંયા આગળ લક્ષ્મણદાસજી મહારાજે સદગુરુને આન મળે જગ હોય રહ્યા એક ન રહી માત્ર એકત્વ અંતર્મુખતા અને પોતાની ધ્યાન પરાયણતા, અન્ય કોઈ પણ વૃત્તિ નહીં, પ્રવૃત્તિ નહીં, બસ પોતાનામાં જ લીન થઈને સતત સ્વસ્વરૂપની સાથે જ રમવું, એનું નામ છે તબ હોય રહા એક નરક. જગતમાં મૂળ સ્વરૂપ પરમાત્મા માત્ર એક જ છે અને કહેવાનો ભાવ જેમ શરીરમાં અનેક શક્તિઓ છે પણ આત્મા એક છે. અને આત્મા ન હોય તો શક્તિઓ સહિત આખું શરીર તથા જ કામ નહીં. જે આત્માને ઓળખવાનો છે એનો અનુભવ આપણે આપણા શરીરમાં આપણા જીવનમાંથી જ કરીએ. પ્રકૃતિ રૂપ શક્તિઓ શરીરમાં ઘણી બધી છે, પણ એ બધી શક્તિઓનો સૌનો એકમાત્ર આધાર પરમ આત્મા સ્વરૂપ આપણું સૂક્ષ્મ તત્વ. સૂક્ષ્મ તત્વને જેને જાણ્યું એને સર્વસ્વ જાણ્યું. જેને સ્વસ્વરૂપને ઓળખ્યું એને આ જગતમાં કશું જ ઓળખવાનું બાકી રહેતું. જેને આત્માનંદની અનુભૂતિ મળી, જેને આત્મસુખ માન્યું છે એને જગતના બધા જ રસ બધા જ સુખ ફીકા લાગે. માત્ર એક જ પોતાનું સ્વસ્વરૂપ જે અમૃત તુલ્ય છે આ જીવન એનું મંથન કરીશું તો જેમ આખરે પરિણામ સ્વરૂપ એને અમૃત મળે. અમૃત એ આત્માનું સ્વરૂપ. માણસ જીવનભર અનેક પ્રવૃત્તિઓનું મંથન કર્યા જ કરે, જીવન મંથન કર્યા જ કરે. એમાં એને વૈભવ પણ મળશે, એમાં એને ભોગ પણ મળશે, એમાં કડવામાં કડવા અનેક ઘૂંટડારૂપ ઝેર પણ મળશે. આ જીવન મંથનમાંથી બધે જ ખાચ્યા પછી, બધું જ ભોગવી લીધા પછી, પોતાના સ્વસ્વરૂપ અને ધર્મ તરફ જનારને ધીમે ધીમે અમર એવા આત્માને શાશ્વત એવા સ્વરૂપનું દર્શન થાય કે જે અમૃત તુલ્ય છે. આત્મા સ્વયં અમૃતમય છે, આત્માની સાથે બેસું છું તો મધુરતા આવશે, આત્માની સાથે રહીશું તો અખંડ આનંદ અને સુખ પ્રાપ્ત થશે. જેણે જેણે આત્માનું સ્વરૂપ જાણ્યું છે એને આ જગતમાં ફરી પાછા ફરવું પડતું નથી અને અમર તે થઈ જાય છે કે જે આત્માનો સંગ કરે. આત્મા સ્વયં અમર છે, આત્મામાં ક્યારેય વિકૃતિ આવતી જ નથી. જેને સ્વાનુભૂતિ થાય છે એ જ એ રસનો ભોક્તા બની શકે. લક્ષ્મણદાસજી મહારાજ સ્વયં ગુરુ મહારાજ સદગુરુદેવના સાનિધ્યમાં પોતાની બધી જ વૃત્તિઓને ઇન્દ્રિયોને મન સહિત અને ઉધોરાની બનાવી એ સુરતને મહારાજશ્રીએ આપેલા સાધનની અંદર પરોવી દઈને પોતાના સાધક માર્ગે સાધકના પંથે જેમ જેમ આગળ વધે છે, જેમ જેમ પતંગ આકાશમાં ઊંચે ને ઊંચે ચડે એમ એના ચઢાવવાનો આનંદ થાય. એને ખૂબ જ આનંદ મળે, પ્રફુલ્લિત થાય. એમ વૃત્તિઓ પણ જેમ જેમ ઉર્ધ્વગામી બનતી જાય, જેમ વધારે ને વધારે ઊંચી કરતી જાય એમ એના સૂક્ષ્મ સ્વરૂપનો આનંદ અલૌકિક બની જાય. કારણ સ્વયં પોતે ઉર્ધ્વગામી છે, આત્મા અધોગામી છે જ નહીં, વૃત્તિઓ અધોગામી છે, આત્મા સદૈવ ઉર્ધ્વગામી સૂક્ષ્મ. જ્યારે વૃત્તિઓ એ સ્થૂલ ભોગો માટેનું એક સ્થૂલ સંકલ્પ, પણ સૂક્ષ્મ ની સાથે જો એ સ્થૂલ જોડાય તો એને પણ ઉર્ધ્વગામીની અવસ્થા ગતિ પ્રાપ્ત થાય. આત્મ સ્વરૂપ પોતાની વૃત્તિઓમાં લીન થવું એ જ આપણા જીવનનું લક્ષ અને એ જ ધ્યેય છે. દરેક જીવ માત્રને જવું છે પોતાના સ્વસ્વરૂપ તરફ. મન અને વૃત્તિઓ એને વિરુદ્ધ દિશામાં લઈ જાય, ભોગોની લાલચ આપે, વાસનાઓની પાછળ દોડાવે, વ્યસનોમાં એને દરેકમાં ખલાસ કરી નાખે, એને રખડાવી નાખે. પણ જે સ્વસ્વરૂપ તરફ વળે છે, જેણે પોતાની સાચી દિશા મેળવી લીધી છે, એ માણસ પોતે જ આત્મદર્શન કરી શકે, શાશ્વત અનંત જેને અમર કહેવાય, અમૃત સ્વરૂપ છે ત્યાં પહોંચી શકાય. આપણા વેદોના ઋષિઓએ તો સર્વને વયમ અમૃતસ્ય પુત્રા, આપણે કોઈ સામાન્યના સંતાન નથી, અમે અમૃતના બાળકો છીએ કે જેની સમીપ મૃત્યુ આવી જ શકતું નથી, મૃત્યુને દૂર ઉભા રહી પડે. વયમ અમૃતસ્ય પુત્ર લક્ષ્મણદાસજી મહારાજે કહ્યું વંદે અમૃતમ લક્ષ્મણદાસ. હે ગુરુ મહારાજ, આપનો અમૃત એવા લક્ષ્મણદાસ આપના ચરણમાં વંદન કરી રહ્યો, વંદે અમૃતમ લક્ષ્મણદાસ. કેટલો સરસ વાત! એ જ વેદોના મંત્રો મહારાજે પણ એ જ રીતે નિગાયા. અમૃતમય છીએ જ, પણ જડતું નથી એટલે મંથન કરવાની જરૂર છે. મંથન કરતા ધીરજ રાખવી પડશે. જેમ રસ્તો કાપતા બધું જ આવે, તાળ તડકો કાંકરા ઢાળ કાંટા ચઢાવ પહાડ, એને પાર કરવો જ રહ્યો. એમ જીવનમાં પણ જ્યારે જીવન મંથન થતું હોય ત્યારે એમાંથી આવનારી દરેક પરિસ્થિતિ, એમાંથી પ્રાપ્ત થનારી દરેક ઉપલબ્ધિનો સ્વીકાર કરવો જ રહ્યો. કડવું હોય તો કડવું, શીખવું હોય તો તળ શીખવું, એનો સ્વીકાર કરવો રહ્યો. જેમ સમુદ્ર મંથનની અંદર ऐरावत हाथी पण आयो, घोडो पण आयो, लक्ष्मी पण आया, रत्न पण आया, बधाने शिकार करता करता विष पण आयु। जीवनमा जेने विष पीता आवडे ने ते अमृत प्राप्त करी शके। अमृत नु मंथन करी जो काढ़ी सको छो जीवन माथी बाहर काढ़ू अने फेंकी देव वो अघरी बात। ये मंथन थवू जोईए। मंथन थशे तो अनेक पदार्थों अपना जीवन में अपने प्राप्त पी गमता आवे के न गमता आवे बनने नो शिकार करो। जब मैं मेरा मन ये परिस्थिति है तो हमारी पसार थी जवानी અને એમ કરતા કરતા જીવનના પ્રૌઢ અવસ્થા અનુભવ કરી લીધા હોય, જીવનના બધા જ સ્વાદ ચાખી લીધા હોય, એમ થાય કે બસ અમે ભોગી લીધું, જોઈ લીધું, જાણી લીધું, ઘણી વાર એમ કે છોકરાઓને ખાવા દે ને આપણે બધે ખાધું। આ છે તૃપ્તિની અવસ્થા, સંતોષ। ઘણી વાર દુઃખી થાય ને ખાવા માટે ભલે બીજાને ના મળે કઈ વાંધો નહીં, પેલું મારું મૂકી દો। આ છે લેલું અતૃપ્ત, અને એવા અતૃપ્ત એવી વાસનાઓ પણ એને દુર્ગતિએ લઈ જાય આત્મા સુધી ક્યારે ન કરે। જેને સત્સંગ સેવ્યો છે, જેને એમાંથી સમજ પ્રાપ્ત કરી છે, તો સ્વયં સમજી છે બધું જ ભોગવી ચૂક્યા છે અને આ બધા સ્વાદ માણી લીધો, અનુભવ કરી લીધો। હવે શાને માટે એની પાસે લાલો છોડો ભાઈ, આપણે નહીં છોડી તો આપણે પરાણે જબરજસ્તી છોડવી પડે। જેને સમજપૂર્વક છોડ્યું ને એ જીતી શકે। મૃત્યુને મંગલમય બનાવવું હોય તો સમજણપૂર્વક મૃત્યુ આવતા પહેલા અગાઉથી છોડતા શીખવું હરી ગયો। હવે કેટલું કહેવું, કેટલા થઈ ગયા એટલે તો છે નહીં, જે કંઈ છે એને શાંતિથી પોતાના સ્વરૂપ ભગવત પરાયણ થઈને જીવવું, બસ હવે કંઈ નથી। આવી સમજણ અને એની તૃપ્તિ એ જ માણસને સદગતિ અપાવી છે। પણ જ્યાં જ્યાં અજંપો છે, જ્યાં અશાંતિ છે, જ્યાં કંઈક ને કંઈક એની અંદર લિપ્સા છે, લાલચ છે, વાસના છે, ત્યાં સુધી એ હંમેશા વાસનાઓનો કીડો બની અને એની અંદર ગંકીમાં રહે છે, બહાર નહીં આવે। સ્વસ્વરૂપ સુધી પહોંચવા માટે એ સર્વસ્વનો ત્યાગ કરવો જ પડે। ફરી રહા એક નરકી, હું એક લક્ષ્ય બન્યો, મારા જીવનનું માત્ર એક જ ધ્યેય રાખેલું છે, બીજા બધાને ગુરુ મહારાજે છોડાવી દીધા ધીરે ધીરે ધીરે। સદગુરુ મોએ આન મિલે જબ જબ હોય રહા એક નરતી, ભટકતું મન ભટકતી વૃત્તિઓ ક્યાં ક્યાંક બંધાયેલી હોય એ તરફ દોડી જાય, ત્યાંથી પાછી આવે, ફરી પાછી ડૂબી જાય, એમ ભટકતી અનેક વૃત્તિઓને બાંધેલી જ્યાં મારી મનોવૃત્તિ, બધાને છોડાવી છોડાવીને ગુરુ મહારાજે હોય રહા એક નરતી। જીવનનું એક જ લક્ષ્ય બતાવી દીધું, બસ બીજા બધા જ લક્ષ બંધનો તોડી ના, આ માત્ર એક જ લક્ષ હોય રહા એક લક્ષ, જે આત્મ બ્રહ્મ બ્રહ્મરૂપી સૂક્ષ્મ ચેતન છે, એ જ મારું લક્ષ, મારે ત્યાં જ જવું છે, ત્યાં જ પહોંચવું છે, એને જ પ્રાપ્ત કરવું છે, એની સાથે જ રહેવું છે, એની સાથે જ જીવવું છે, મારે બીજું કશું જ નથી જોઈતું। હોય રહા એક નરસિંહ, કોઈ ધ્યેય નહીં, કોઈ લક્ષ નહીં, મનમાં કોઈ પણ વિચારે નહીં, કોઈ પ્રવૃત્તિ પણ નહીં, માત્ર એક જ લક્ષ, બસ જેમ ધૂન ઉપડે ને પછી કશું જ ના સુજે, એ ધૂન સવાર થઈ ગઈ છે। કામિહિ નારી પિયારી લોભિહિ પ્રિયજ નિદામ, જેમ લોભીઓ માણસ પૈસા ગણ્યા જ કરતો હોય, ગણ્યા જ કરતો હોય, એકના એક પૈસા 50 વાર ગણ્યા કરે, એનું લક્ષ એમાં ને એમાં હોય, રોજ ને રોજ ગણ્યા કરે, જાણતો હોય તો વાસ્તવિક થયેલો માણસ જેમ એને બીજું કશું જ દેખાય નહીં, મને પણ મારું લક્ષ્ય એકમાત્ર પાગલની માથે, જેમ ભોગોની કે વ્યસનની કે વાસનાની પાછળ ગાળો થયેલો માણસ કશું જ નથી. એમાં એ પોતે ફર્યા જ કરે, દોડ્યા જ કરે, એની વૃત્તિઓ ક્યારે પણ ઠરે નહીં, એની આગ ક્યારે બુઝાય જ નહીં, ભડકેલી જ રહે, એને બાળ્યા કરે. વાસનાની વૃત્તિઓ હંમેશા સળગાવ્યા કરે. માણસ એ આગની અંદર અજંપા ભરી અશાંતિ અને દુઃખની અવસ્થાની અંદર જીવન પૂરું કરતો હોય છે. લક્ષ્ય છે એકમાત્ર. આપણે સ્વયં આપણા પોતાના સ્વરૂપને જ મેળવવું છે, બીજું કશું જ જોઈતું નથી, બસ એક જ. એમાં સ્વાર્થની વાત નથી. સ્વ છે એ સર્વસ્વમાં વ્યાપ્ત થઈ જાય, એ માત્ર પોતાનું જ કામ કરે છે. ન માનશો, જેને પણ આત્મોપલબ્ધિ પ્રાપ્ત કરી લીધી પછી એટલો બેસે છે એટલે આવશું માનો છે? ઘણા એમ કે આ તો બેસી રહ્યો છે, કશું જ નથી કરતો. કશું જ નથી કરતો એમ નહીં, તમને ભલે ન દેખાતો એ કંઈ નથી કરતો. પહેલાં તો માત્ર પોતાનું એકલાનું જ કરતો હતો, પણ હવે ઉપલબ્ધિ આત્મલબ્ધિ આત્મોપલબ્ધિ કર્યા પછી એ બેઠા બેઠા પણ સમસ્ત સૃષ્ટિનું કાર્ય એ અંદર કરી રહ્યો છે, બેઠેલો છતાં. કારણ એને અનંત શક્તિની ઉર્જા પ્રાપ્ત થઈ ગઈ. મોટું કારખાનું હોય, અનેક માણસો ઉપર નીચે આગળ પાછળ કામ કરતા હોય, એક ક્ષણની પણ એને નવરાઈ ન હોય, કર્યા જ કરે, એક બદલે બીજો, બીજો બદલે ત્રીજો, એમ 24 કલાક ચાલ્યા કરતી હોય, બધા જ કામ કરતા હોય. અને એક માણસ એ સર્વની ઉપર બેઠો છે, એના પોતાના કક્ષમાં એક ખુરશીમાં બેઠેલો જ છે, કશું જ નથી કરતો, એનો અધ્યક્ષ છે, માલિક છે, કશું જ નથી કરતો. તમે એમ કહેશો કે આ માણસ ખાલી નવરો બેસી રહ્યો છે? કહી શકશો ખરા? એના હાથ નીચે નાનામાં નાનો કારીગર અને મોટા ઓફિસરો કામ કરી રહ્યા છે. બોલે પોતે એકલો બેઠો છે, કશું જ નથી કરતો, અને પેલા તંતોડ મહેનત કરી રહ્યા છે. તો આ મેનેજર કંઈ જ નથી કરતો એમ કહી શકશો ખરા? બસ જેને આત્મોપલબ્ધિ પ્રાપ્ત કરી છે એ વિભૂતિ એમને એમ બેસી રહ્યો હોય તો તમે કશું નથી કરતો એમના માને, ઘણું બધું કરે છે. એમ એક મેનેજર આખું કારખાનું ફેક્ટરી ચલાવે છે. એમ એ પરમ શક્તિશાળી જેણે આત્માની અનુભૂતિ આપ કરી લીધી છે, એ સમસ્ત વિશ્વને પોષણ કરે છે. સમસ્ત સૃષ્ટિ માત્રને એ શક્તિ આપે છે. અને એની પાસે એને પ્રાપ્ત થયેલું સ્વસ્વરૂપ અને સ્વસ્વરૂપની ઉર્જા એ અનંતને ઓળખી લીધા પછી એનામાં પ્રાપ્ત થયેલી એ સ્વસ્વરૂપની ઓજસ્વીતા એને માટે જગત આખું દોડતું હોય કે ચાલો એના સત્સંગે લઈએ, એના દર્શને લઈએ, કેમ કે એનામાં બેસીને ભગવાન સ્વયં બોલતો હોય. એવી વિભૂતિઓ પરમાત્માની પ્રતિનિધિ હોય. અંતર્મુક્તાથી જે કંઈ બોલે છે એ આત્મબ્રહ્મ પરબ્રહ્મના ની પરાવાણી બોલતા હોય. અને એ વાણી જેને પણ અનુસરી એને પણ સાહજિકતા, મોક્ષ, શાંતિ અવશ્ય પ્રાપ્ત થાય. તો આ છે સદગુરુમોએ આ ન મિલે. જ્યારે મને ગુરુ મહારાજની પ્રાપ્તિ થઈ ત્યારે મેં મારા જીવનની અંદર આવા આવી અનેક અનુભૂતિ જે સર્જાતી હતી એને હું અનુભવતો જતો અનુભવતો એ પછી, અને એ બધી અનુભવતા અનુભવતા બધામાંથી એક માર્ગ કાઢીને માત્ર એક લક્ષ્ય ઉપર, એક પથ ઉપર, એક કેડી ઉપર મને ચઢાવી દીધો, અને એનું નામ છે હોય રહા એક નર. અને એ પણ આત્મ બ્રહ્મનું એક જ લક્ષ્ય બ્રહ્મ એક જ બાકી રહ્યું કે મારી વૃત્તિઓ અને લક્ષ્ય बनने एक रूप बन गया है। अभी एक रूप बनया खरा है, पर आगे जहां मात्र स्थिरता आ गया है, इसलिए याद रखिए, ये कोई साधन भजन फरता फरता करिए थे, जब करिए थे, एनी असर एनो लाभ अवश्य प्राप्त थाय के निनामे। पण जेम अहिया महाराष्ट्रीय लक्ष्मणदासजी जेम स्थिर कराया कर्या अने पछी पोतानो जे अनुभव प्राप्त थयो ने आपणी समक्ष मूक्यो छे प्रसादी रूपे, महाराजे प्रसादी रूपे आ अनुभव आपणने आप्यो, એમાંથી આપણે કેટલી પ્રસાદી લઈ શકીએ છીએ એ આપણા ઉપર નિર્ભર। એ જેમ મહારાષ્ટ્રીએ દરેક બાબતોમાંથી આ મુક્ત કરતા આજે 47મા પગથિયા ઉપર ચડાયા છે, 52 પગથિયા ઉપર, એટલે 46 પગથિયા તો છૂટી ગયા। એમ આપણે પણ અરતા ફરતા ઉઠતા બેસતા જે કંઈ સારું ચિંતન કરતા આવીએ, જપ કરતા આવીએ, કોઈ પાઠ કરતા આવીએ, જરૂર નો છે, વ્યાજબી છે, એ માર્ગે આગળ વધવાના આપણા માટે એ 47 પગથિયા છે। પછીના પગથિયા એવા છે કે અરતા ફરતા કરેલું સાધન તમને અંતર્મુખતા જ્યાં સુધી નહીં અપાવે ને સ્થિરતા નહીં કરાવે ત્યાં સુધી અરતા ફરતા સાધન છે ને એ સ્થિર નથી। જે બરાબર છે, બળ આપે છે, ગતિ આપે છે, ગતિ મેળવ્યા પછીથી કોઈ પણ સાધન એકાંતમાં એક આસને સ્થિર થઈને પછી આત્માનુભૂતિ કેળવી લેવાની। મન આસન હૃદય ધરી પદમ આસન બેઠા, એ જે મનની અંદર આસન, પહેલું મનને હૃદયની અંદર આસન કરાવવાનું, શરીરને પદ્માસનમાં બેસાડવાનું, મન આસન હૃદય ધરી પદમ આસન બેઠા ત્રિકુટી કો હેર કે, એ પ્રમાણે કંઈક છે। આમ જે અવસ્થા પ્રાપ્ત થઈ ત્યાં સુધી પહોંચવા માટે એને સ્થિર થવું પડે, અને સ્થિર થયા પછીથી એને જે પ્રાપ્ત થાય છે એ સ્થિરતામાં મળે છે। સાધનનો આખો નિચોડ એને સ્થિરતામાં મળે છે, જ્ઞાનની ઉપલબ્ધિનું દર્શન એને સ્થિરતામાં મળે છે, એકાગ્રતામાં। કમાવા માટે દોડધામ કરી, પૈસા ધન મેળવવા માટે તમે ખૂબ પરચો પાડ્યો, પુરુષાર્થ કર્યો, દોડધામ કરી, પણ જ્યારે ગણવા બેસો ત્યારે ગણો ત્યારે શું કરો છો? એ જગ્યાએ નિરાતે એકાંતમાં એકલા બેસીને ગણીએ છીએ, પછી અડધા ફરતા ગણે છે, કોઈ જોવે ત્યારે એ જોવે એમ ગણીએ છીએ, બસ પ્રાપ્ત કરવાનું છે સાધન મેળવો, જપથી તપથી સાધનથી અનુષ્ઠાનથી પાકથી અડતા ફરતા। પણ જ્યારે એને પોતાની ગણતરીમાં આટલું છે મારી પાસે એ સમજવા માટે સ્થિરતામાં એ જગ્યાએ બેસવું પડશે, સમજી રાખજો। અરતા ફરતા કરેલો જપ એ તમને સાત્વિકતા આપશે, પણ જે આત્માનુભૂતિ જે જોઈએ છે કે મારી આ સંપત્તિ છે, મારું આટલું છે, એના માટે તો સ્થિરતા વગર નહી સમજાય। જોયું છે, 25 કરોડ જપ કરેલા મને, અડતા ફરતા કરે તમારે મને કઈ પ્રાપ્ત ના થયું, ભલે જપ તો કરે પણ એકાંતમાં સ્થિર થઈને બેઠો તો હોય રહા। જબ એક નરતી, જ્યારે હું એક લક્ષ્ય વાળો બન્યો, મારું ધ્યેય માત્ર એક જ રહ્યું અને સ્થિર થયો, ત્યારે જ તે મને પ્રાપ્ત થયું, અને માત્ર ધ્યેય પ્રાપ્ત થયું છે, હજુ એની અનુભૂતિ તો નથી હજુ બાકી રહી। હોય રહા જ એક નરથી, લક્ષ્ય બ્રહ્મ સુધી પહોંચ્યો ખરો, લક્ષ્ય સુધી પણ હવે એથી આગળ જે પહોંચવાનું છે પોતાના સ્વસ્વરૂપ, પોતાના સ્વરૂપનો પરિચય મેળવી એની સાથે સંબંધ કરવાનો છે, અને હું પોતે જ છું એની અનુભૂતિ એને કરવાની છે, હું બીજો છું જ નહીં, આજ તે હું પોતે ભૂલ્યો તો અત્યાર સુધીમાં, અને ભૂલવો એ એનું નામ છે અજ્ઞાન અને આસક્તિ. જ્યાં સુધી આસક્તિ ન છૂટે ને ત્યાં સુધી અજ્ઞાન નહીં થતું. આસક્તિ ને અજ્ઞાન હટે ત્યાર પછી અંદરનો પ્રકાશ મળશે. આ બે એક પડદો છે, બીજી દિવાલ છે, બે ન હટે ત્યાં સુધી આત્મ પ્રકાશ, આત્માનું અજવાળું ત્યાં સુધી નિર્માણ. અને એના માટે પોતાની બધી જ વૃત્તિઓને, પોતાના બધા જ સંકલ્પોને શાંત કરવા જ પડશે. તર્ક વિતર્કોને હંમેશને માટે વિદાય આપી દેવી પડશે. એક નિષ્ઠા કહ્યું કે બેઠા એટલે સ્થિર બેસવાનું, મન આસન હૃદય ધરી. પહેલા મનને હૃદયની અંદર આસન આપવાનું, પછી પોતે એક આસન પર પદ્મ આસન બેઠ, અને ત્યાર પછી પોતે પોતાના સ્વરૂપમાં સમાહિત થવા માટે ધીરે 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 અંદર આવશે. બેસજો શાંતિ, અને આ પ્રમાણે કરજો. આમ અંદર આવતું લાગશે બધું પાછું આવી રહ્યું, જે ગુમાવેલું હતું ગમે ત્યાં વેર વિખેરતી વૃત્તિઓ, એ ધીરે ધીરે પોતાના તરફ પ્રવાહ વહી રહ્યો છે. વહો એવી નિત્ય મુજ જીવનની સર્વધરણી દયાના પુણ્યોના તુજ પ્રભુ મહાસાગર. હે પ્રભુ, મારી બધી જ વૃત્તિઓ હે દયાના સાગર, હે અનંત તારામાં આવીને વર, આમ બસ એની અંદર જ ભળી જાય, બીજે બહાર ક્યાંય પ્રાપ્ત રહે નહીં, બધી જ વૃત્તિઓ ત્યાં જ હોય, જ્યાં મારું લક્ષ્ય, જ્યાં મારું જીવન, જ્યાં મારે પહોંચવું છે એ તરફ મારી વૃત્તિઓ વહેવા માંડે છે. અને આજે પહાડેથી નીકળેલું છે એ કાલે સમુદ્રએ પહોંચવાનું, અને પછી જેની વૃત્તિઓ પહાડ અને સમુદ્ર સાથે સંલગ્ન છે એમાંથી જે જે પાણી જળ વહી રહ્યા છે તે પહાડથી નીકળીને સમુદ્ર સુધી વહેશે, પણ એનું લક્ષ્ય એક જ ધારી જાય. ભલે વાંકું ચૂકું લક્ષ્ય રાશિની માફક ભટકતું ભટકતું અનેક પ્રવાહોમાં અનેક કિનારાઓથી ચાલતું છેવટે ત્યાં જ, એમ આપણી બધી જ વૃત્તિઓ જે પરમના એટલા ઊંચાણ ઉપરથી નીકળી છે, ઉતરી છે, પણ એ લક્ષ્ય બ્રહ્મરૂપ સમુદ્ર જે અનંત છે, અગાધ છે, એની અંદર જ જઈને મળવી જોઈએ એ આપણું લક્ષ્ય આપણે નિર્ધારિત કરવું પડે. નહીતર કોક ભવરણની અંદર જો બેસી ગઈ તો લક્ષ્ય સુધી પહોંચવાને બદલે રણમાં ક્યાંક સમાઈ અને સમાપ્ત થઈ જશે. પોતાના જે સુધી આગળ